ચારિત્ર રૂપ ધર્મની આરાધનાનું પર્વ દસલક્ષણી પર્વમાં આજે સત્ય ધર્મની આરાધનાનો અવસર છે. પૂજ્ય ગુરુદેવસિંહે એના માટે સુંદર એ અર્થ કર્યો. આપણે શું કરીએ છીએ, જણાય તેનો સ્વીકાર કરીએ છીએ, જાણનાર તત્વને ચૂકી જઈએ છીએ, અને આ જ મોટું અસત્ય છે. જ્ઞેયની એટલી લુબ્ધતા છે કે જે જણાવવા યોગ્ય છે, હર સમય જે જ્ઞાનમાં જણાય છે એવા જ્ઞેયોનો સ્વીકાર કરીએ છીએ. કોઈને પૂછશું પડદ્રવ્ય છે તો હા જવાબ આવશે, રાગાદી ભાવ છે તો કે છે, પણ એની સાથે જાણનાર એક તત્વ રહી ગયું છે એનો ક્યારેય સ્વીકાર આવ્યો નથી, અને એ જ મોટું અસત્ય છે. જગતમાં ખોટું બોલવું એ તો અસત્ય કહેવામાં આવે છે, પણ અસત્યપણાનો અભિપ્રાય જે પોતાનું એક જ્ઞાયક ભાવરૂપ ત્રિકાળી અસ્તિત્વ છે એનો નિષેધ છે, અને ક્ષણિક રાગાદી ભાવોનો સ્વીકાર છે, વેદનમાં આવતા ભાવોનો સ્વીકાર છે. ઓલામાં જાણવામાં આવતા, પડદ્રવ્ય માટે કયો શબ્દ આવે, જાણવામાં આવતા, અને રાગાદી ભાવો કેવા છે, વેદનમાં આવતા, એનો સ્વીકાર આપણે કરીએ છીએ. પણ જે જાણનાર તત્વ છે, જે એક ત્રિકાળ અસ્થિરૂપ તત્વ છે, એ તત્વને આપણે માનતા જાણતા સ્વીકારતા નથી, એ જ મોટું મિથ્યા અભિપ્રાય રૂપનું અસત્ય છે. પેલું જ્યાં સુધી મિથ્યાત્વરૂપી અસતનો અભાવ નહીં થાય ત્યાં સુધી ચારિત્રમાં સત્પણું એ પ્રગટ થવાનું નથી. તો એ આજે મુનિરાજે પોતાના 11મી ગાથામાં કહીએ, ભૂતાર્થ સત્યાર્થ વિદ્યમાન તત્વનો સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને તો એમાં ચારિત્રની રમણતા કરી. એ મુનિરાજ પરમ વિતરાગતારૂપ ઉત્તમ સત્ય ધર્મના ધારક છે, અને આવો ઉત્તમ સત્ય ધર્મ આપણા જીવનમાં એક શ્રદ્ધારૂપનું પ્રણમન થાય એવી ભાવનાથી આ ધર્મની આરાધના કરવામાં આવે છે. દિવસ આવે ચાલ્યા જાય છે અને પરિણામ એ જ પ્રકારની, ગુજરાતીમાં શું કહેવાય, સાવ ગુજરાતીમાં શું ઘરેડ 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 ખ્યાલ આવે છે ને, એ જ પ્રકારની પરિણતિની ધારા, કાંઈ જ ફરક પડતો નથી. એ ક્ષમા ધર્મ, માર્દવ ધર્મ, આર્જવ ધર્મ, કાળ ચાલ્યો જાય છે પણ સ્વકાળમાં ફરક પડતો નથી. વ્યવહાર કાળ ચાલ્યો થાય, દિવસ જે જે આવે છે વ્યવહાર કાળ આવે છે, ચાલ્યા જાય છે, પણ પોતાની સ્વકાળની પણતીમાં કાંઈ જેવો ફરક પડતો નથી. આગળ ગુરુદેશોમાં આપણે લેશું, એમાં થોડુંક આવશે. આજે જે પ્રવચન આપણે સાંભળ્યું એ 16મી વારના પ્રવચન હતા. અત્યાર સુધી જે આપણે સાંભળ્યા એ 15મી વારના, આજ કયો સાંભળ્યા, 16મી વાર. અને એમાં એક સરસ પહેલો અર્થ શું કર્યો હતો, જેણે તત્વનો પરિચિત કર્યા છે, આવ્યો તો શબ્દ, એમાં ગુરુદેવ અર્થ શું કર્યો હતો, પરિચિત, પરિચિતના બે ખંડ કરીને શું કર્યું હતું, પરિ એટલે સમસ્ત અને ચિત એટલે જ્ઞાન. જ્ઞાન આવું ક્યાંક આવતું હશે ને, ગુરુદેવસે આવું કાઢ્યું તો ક્યાંક તો આવતું હશે ને. નિયમસારમાં શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત અધિકાર આવે છે, અને એમાં પ્રાયશ્ચિતનો અર્થ કર્યો છે પ્રાય અને ચિત્ત. પ્રાય એટલે ઉત્કર્ષપણે જ્ઞાન. આપણે બધા છે ને બહુ જ સ્થૂળતાના વિકલ્પોમાં અને ક્રિયામાં આપણે લઈ લેતા હોઈએ છીએ. પ્રાયશ્ચિત લઈએ એટલે આપણે સામાન્યપણે શું કરીએ કે ગુરુ પાસે જઈને પોતાના દોષોનું શું કરે, પ્રાયશ્ચિત માગે ને ગુરુ પાસે જઈને. તો એ પ્રાયશ્ચિત એક વિકલ્પરૂપનું છે. વચન થવું એ તો ભાષા વર્ણનના કાર્યરૂપનું કાર્ય. ખરેખર પ્રાયશ્ચિત શું છે, ઘણી વાર તો કોઈ આવે ને ભાઈ મારી એક ભૂલ થઈ છે હું તમને કહું પણ મને કઈ નહી, શું આગળ શું કે મને કઈ દંડ નહીં દેવાનો, ગુસ્સો નહીં, પહેલેથી ખબર નહીં, પોતાના દોષનો બચાવ કરવાની શરૂઆત કરી દઈએ છીએ. એકનું સરસ આવે, નિર્દોષ બાળકની જેમ ગુરુ પાસે જઈને પોતાના દોષને પ્રદર્શિત કરવા કહેવા, અને જે કોઈ દંડ આપે ગુરુ એ સ્વીકાર, એ તો એક સરળતા હોય છે. તો અહીંયા તો મુખ્ય લેવું એ પ્રાયશ્ચિતનો અર્થ ગુરુદેવસિંહ અને નિયમસારમાં પણ પ્રાય અને ચિત્ત, ઉત્કૃષ્ટપણે જ્ઞાન સ્વરૂપું ભગવાન આત્મા છું. ઉત્કૃષ્ટ જ્ઞાન કયું છે? ઉત્કૃષ્ટ જ્ઞાન કયું છે? કેવળ જ્ઞાન. એ તો એક સમયની પણતી છે, પણ જેનો કેવળ જ્ઞાન સ્વભાવ છે એમાં કેટલું કેવળ જ્ઞાનની પણતી હશે? સાદી અનંતકાળ એ કેવળ જ્ઞાનની પણતી પ્રગટ થાય એવો ભંડાર એક મારો જ્ઞાન ગુણ છે, અને આવા અનંતા ગુણોનો ભરેલો હું ચૈતન્ય ભગવાન આત્મા એ જ ઉત્કૃષ્ટ જ્ઞાન સ્વરૂપ પ્રાયશ્ચિત સ્વરૂપ. ઉત્કૃષ્ટ જ્ઞાન સ્વરૂપ એટલે કે ઉત્કૃષ્ટ પ્રાયશ્ચિત સ્વરૂપ હું પોતે આત્મા છું, અને એના આશ્રય પ્રગટ થતી જ્ઞાનની પણતી કે જેમાં પોતાના દોષનો યથાર્થ સ્વીકાર થાય છે ને, પ્રાયશ્ચિત કરીએ ને પોતાના દોષનો સ્વીકાર, તો પોતાના દોષનો સ્વીકાર શેમાં થશે? યથાર્થ જ્ઞાનમાં. તો પ્રાયશ્ચિત સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ એવા ભગવાન આત્માના આશ્રયે જે વિતરાગી પ્રણતિ થાય તેને પ્રાયશ્ચિત કહેવામાં આવે છે. અને એના ઉપરથી આજે ગુરુદેવસિંહે લીધું કે જેમણે પોતાના તત્વને પરિચિત સમસ્ત પ્રકારે યથાર્થપણે જાણીને પૂર્ણતા કરી છે એવા તીર્થંકર ભગવાને ઉપદેશ આપ્યો છે, અને એની પરંપરા શું છે? એની પરંપરામાં આગળ શું આવે? આ વિતરાગી શાસન જીન શાસન કેવું છે? સર્વજ્ઞનું કહેલું છે, ગણધરોએ ઝીલેલું છે, આચાર્યો મુનિરાજોએ ગૂંથેલું છે, જ્ઞાનીઓએ સમજાવેલું છે, અને જિજ્ઞાસુ શ્રોતાએ સ્વીકારેલું છે. ક્યાંથી ચાલે છે? કોનું કહેલું છે? મૂળ ક્યાંથી પ્રવાહ ચાલે છે? સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માનું શું છે? આ કહેલું છે, ગણધરોએ ઝીલેલું છે, આચાર્ય મુનિવરોએ રચેલું ગૂંથેલું રચેલું છે, જ્ઞાનીઓએ એને ઉકેલ્યું છે, મર્મ ઉકેલા છે, એના ભાવો આપણને સમજાવ્યા છે, અને જિજ્ઞાસુ શ્રોતા એને શું કર્યા છે? સ્વીકાર્યા છે, સમજાયા છે. તો એવું અહીંયા એ વાત એમાં લીધી છે. એ 34મી ગાથા શરૂ કરતા પહેલાનો કળશ છે. એવી જ રીતે 15મી વાનમાં થોડુંક આપણે લઈએ, 51 નંબરનું પાનું છે, 28 નંબરનો શ્લોક છે, એમાં ગુરુદેવસિંહે સરસ થોડા અર્થ કર્યા છે, આપણે લઈ લઈએ. 51 પાનું શ્લોક 28, 51 એટલે જે વર્ડ ટુ વર્ડ છે એમાં 51 પાને, એમાં પહેલો જ પેરેગ્રાફ એની છેલ્લી બે લાઈન વજુભાઈ પછી શબ્દ છે ને, આહા કહે છે કે જે બહુ આપણા માટે એક સરસ છે શબ્દ, ક્ષણે અને પડે સંયોગને જોનાર સ્વભાવને જોતો નથી. મેળો શબ્દ મળી ગયો, પહેલો પેરેગ્રાફ 51 પાને અને એની છેલ્લી બે લાઈન શું છે? ક્ષણે ને પડે, આપણી પોતાની વાત છે, ક્ષણે ને પડે એટલે હર સમય આપણે શું કરીએ છે? સંયોગને જોવામાં રોકાય છે તો આખો સ્વભાવ ચૂકી જવાય છે. કેમ સંયોગો જોવામાં આપણે રોકાઈએ છીએ? આપણને સંયોગની આશ્ચર્યતા લાગે છે, પણ સંયોગની જળની આશ્ચર્યતાને પ્રસિદ્ધ કરનાર જળ છે કે ચેતન છે? કોઈનો હીરો છે એ કેવો છે? કિંમતી છે ને? કિંમતી છે કે નહીં? કોઈનો હીરો એને આંધળા પાસે મૂકો અને એને કેટલી કિંમત છે? કોની કિંમત છે? કોઈની કિંમત છે કે કોઈનૂરની કિંમત આંકનારની કિંમત છે? કોની કિંમત છે? કોઈનૂર ને કોઈનૂરની કિંમત નથી, એની કિંમત આંકનાર જેણે એક જણે સરસ કીધું હતું, આ જોઈએ વ્યક્તિ પોતે ત્યાં લંડનમાં એ મ્યુઝિયમમાં કોઈનું હીરો જોયા ગયા અને એમને જોયું તો એક ભાઈ સાથે પૂછ્યું કેવું લાગ્યું તમને, તો એમણે શું કીધું, એની કિંમત હું કરું કે એને જોનાર આંખની કિંમત કરું. એક શરૂઆત ત્યાંથી કીધું, કોઈ પણ અંધ વ્યક્તિ હોય અથવા અભણ હોય એના માટે મુકશો તો એને શું છે, એની કિંમત કરું કે આંખની કિંમત, કે જેની નજરમાં એની કિંમત દેખાય, એનાથી એ આંખની કિંમત કરું કે અંદર જ્ઞાનમય આત્માની હું કિંમત કરું. જ્ઞાનમય આત્મા નથી તો ચક્ષુઇન્દ્રિય કરશે શું, અને ચક્ષુઇન્દ્રિયની નિમિત્ત રૂપે નથી તો હીરો શું છે. જગતમાં જડની કિંમત આંખનાર પોતાના ચૈતન્ય આત્માને હીણો માને છે. જગતમાં જે કોઈ વંડર્સ કહેવાય છે બધા, એની કિંમત કરનાર કોણ છે? જગતમાં જાણનાર તત્વની જેને કિંમત નથી એ જળના સંગમાં જળ જેવા પરિણામોમાં વિપરીતતામાં રાગ દ્વેષમાં પરિણમન કરશે. જ્ઞાતા તત્વ સુધી પહોંચશું જ તો જગતનું આશ્ચર્ય ભૂલાશે. જગતના આશ્ચર્યમાં આપણી પણતી બહિર્મુક્તામાં રહે છે, ક્યારેય અંતર્મુખ થવાની નથી. એ તો એક સામાન્ય વાત છે ને, આપણી વૃત્તિ કઈ તરફ જશે, જેની કિંમત લાગશે એના ઉપર, જેનું આશ્ચર્ય લાગશે, જેની અધિકતા લાગે. અનાદિકાળથી આપણને કોનું આશ્ચર્ય લાગ્યું છે? જગતમાં હું એક ચૈતન્ય તત્વ, જડનું શું છે, અસ્તિત્વ તો છે પણ જડના અસ્તિત્વને પ્રસિદ્ધ કરનાર જડ છે કે ચેતન છે, તો એ જાણનાર તત્વની તને કિંમત કેમ નથી આવે? આજે કોઈ 2000 રૂપિયાની નોટ છે, એ નોટની કિંમત કોને ખબર છે? નાના બાળકને જેને ખબર નથી એને આપશો તો કદાચ શું કરી નાખશે, ફાડી નાખશે. એની કિંમત કરનાર કોણ છે? જ્ઞાન. તો જ્ઞાન, જ્ઞાનમય તત્વ પોતાને ભૂલીને જડમાં એ કિંમત દેવા જાય છે, એનું નામ તો મિથ્યા જ્ઞાન છે. તો અહીંયા અનાદિકાળથી શું કર્યું છે, સંયોગને જોડનારા આપણે સ્વભાવની કિંમત આપણને આવતી નથી. અને એના પછી જે કાલે આપણે વાત આવી હતી એના પછીના પેરેગ્રાફમાં છે, અહીં જોયું, હાથ આને અડતો જ નથી છે શબ્દ, અને એ આ શું કહેવાય એને, કે માટીના એના ધબકારા આવે છે ને અંદરના પલ્સના એના, કે એ જાણવાનો આવે છે એને હાથ જોઈએ એને ગ્રહણ નથી. આ હાથ આમ અડતો જ નથી, ઓલો પલ્સ પકડે ને ડોક્ટરને કે હાથ શું છે એને આમ કેમ મનાય, અડે છે ત્યારે તો ખબર પડે છે હૃદયના ધબકારા કઈ ચાલે છે. અહીંયા કે છે એ એમાં જો એના પછીની લાઈન, એક ક્ષેત્રમાં રહેલા રજકણો છે તે એક એક રજકણ તે ભિન્ન ભિન્ન છે. હાથના, ડોક્ટરના હાથના અને દર્દીનો હાથ, બેના રજકણો કેવા છે? શબ્દ શું વાપરો છે? એક ક્ષેત્રે રહેલા છે, એકમેક થઈને રહેલા નથી. જળ ચેતનની ભિન્નતા તો જુદી જ છે, એ તો બે ભિન્ન જ છે. ભિન્ન ન હોત તો બે જાત પડી કેમ? એક જળ કહીએ અને એક ચેતન કહીએ, એક અજીવ કહીએ એક જીવ કહીએ, એક રૂપી કહીએ એક અરૂપી કહીએ, જુદી સેના માટે પડ્યું? તો શબ્દ શું છે? એક ક્ષેત્રે રહેલા છે પણ એકમેક થઈને રહેલા નથી. અરે એક ક્ષેત્રે રહેલા રજકણો પણ ભિન્ન ભિન્ન છે તો પછી આત્માની ને જડની તો વાત છે જ નહીં. એનાથી કહે રાગ પણ કેવો છે? આત્મ તત્વથી એ ભિન્ન છે. પરદ્રવ્ય જે છે એ તો ક્ષેત્ર ભિન્નતા છે અને રાગ છે એ સ્વભાવ ભિન્નતા છે. રાગમાં હું નથી અને હું રાગમાં, રાગ છે એ મારામાં નથી અને હું એનામાં નથી, સ્વભાવની ભિન્નતા છે. એ વાત ગુરુદેવજી આગળ લઈને, ચલો એના પછીનું એ જ પાના ઉપરનો પેરેગ્રાફ છે, ત્યારે ક્યાં પુરુષને, એ પેરેગ્રાફ છે ને એની પણ છેલ્લી બે લાઈન. ભગવાનને જયારે આમ કહ્યું ત્યારે એણે સાંભળ્યું, જો ફરીથી શું છે આવ્યું ને, ભગવાનને ઉપદેશ આપ્યો, જળ અને ચેતનની આવી ભિન્નતા બતાવી, તો અમૃતચંદ્રાચાર્ય દેવ કે ક્યાં પુરુષને ભેદના ન થાય. તત્કાળ એનો ખુલાસો ગુરુદેસી કરે, ભગવાનને જયારે આમ કહ્યું ત્યારે એણે સાંભળ્યું. કોની વાત આવે છે? શ્રોતાની. આઠમી ગાથામાં એ વાત આવે છે. શબ્દો કયો જે દ્રષ્ટાંતમાં આપણે લઈએ, બ્રાહ્મણે કયો શબ્દ કીધો? સ્વસ્તિ શબ્દ કીધો. હવે જે મ્લેચ્છ છે એણે શું કર્યું? એણે શબ્દ સાંભળવો છે, ઉપયોગ ભટકતો નહોતો. શબ્દ સાંભળે છે પણ સ્વસ્તિ શબ્દના જ્ઞાનથી રહી છે કે એના ભાવથી અર્થથી રહીત છે? શબ્દ તો સાંભળો, ફરીથી બે ફરક છે. ઉપયોગ આપણો ભટકતો રહે છે તે તો વાત ન લીધી આચાર્ય. જે બ્રાહ્મણે સ્વસ્તિ શબ્દ કીધો તો એને શબ્દ ન તો ગ્રહણ થયો પણ કોનાથી રહીત છે? શબ્દના અર્થથી, શબ્દના ભાવથી રહી છે. વાત ત્યાં. હવે શબ્દ પકડાણો, ભાવ ખબર નથી અને એટલે કંટાળીને શું છે આજો કેવી પાત્રતા હોય છે? કોની પાત્રતા? જીનવાણી ગુરુવાણી સાંભળનારની પાત્રતા કેવી હોય? જીવનમાં ક્યારે પણ રૂચિ હશે તો ભાષાનો શું કહેવાય, ભાષાનો ગેપ વચ્ચે નહીં આવે, ભાષાનો અટકાવ વચ્ચે નહીં આવે, એ ટગર ટગર જોઈ રહે છે. જિજ્ઞાસુ છે, શબ્દ પકડાણો છે, ભાવ ખબર નથી પણ વિશ્વાસ એ છે મારી કંઈક સારી વાત કહેશે. આટલી તો કહેનારા ગુરુ પ્રત્યે, પોતાના ઉપકારી પ્રત્યે તો એટલો વિશ્વાસ હોવો જોઈએ. વિચારવા જેવું છે કે એ પાત્રતા છે અને આપણા જીવનમાં શું બને છે. નથી સમજાતું એટલે નથી આવતા, અને નથી આવતા એટલે સમજાય છે. બહુ સિમ્પલ લિંક આપણે બારે લીધી છે. નથી સમજાતું એટલે આવતા નથી, અને નથી આવતા એટલે જીવનમાં આ પહેલી આટલી પાત્રતા જીવનમાં હોવી જોઈએ. ટગ ટગ જોઈ રહે છે અને આવી જિજ્ઞાસા વૃત્તિ જોઈને એ તો જ એજ બ્રાહ્મણ અથવા બીજા કોઈ એને સમજાવે છે કે સ્વસ્તિ એટલે એમ તને કહે છે તારું અવિનાશી કલ્યાણ. અરે આવી આવી એક એક સામાન્ય આશીર્વાદમાં સાંભળતા એને શું થઈ જાય છે? પછી શ્રોતાને શું થાય છે? હર્ષથી અંદરમાં આંસુ આવે છે ને, એના હર્ષના તરંગ થઈ આંખમાંથી બે હોય છે ને આંસુ, એ દુઃખની એક પીડા ના હોય અને એક હર્ષ ના હોય એના આવે છે. તો એવી રીતે અહીંયા ગુરુદેવસિંહ સરસ અહીંયા વાત લે છે. ફરીથી શું છે, ભગવાનને જયારે આવું વસ્તુ સ્વરૂપ તત્વ બતાવ્યું કે દેહ અને આત્મા વિષય ક્યાંથી ચાલે છે ખબર છે ને? શ્રોતાએ શું કીધું હતું કે જ્યાં ભગવાનની સ્તુતિની વાત આવી ત્યારે તો દેહનું જ વર્ણન આવ્યું, એટલે અમે તો એમ માનીએ છીએ કે દેહ અને આત્મા એક જ છે. તો આચાર્યદેવ કીધું, તું નય વિભાગ જાણતો નથી, શાસ્ત્રની કથન પદ્ધતિને ઓળખતો નથી, એટલે વ્યવહારના કથનને તું યથાર્થપણે માની બેઠ. એ વ્યવહારનું કથન છે તો ખરેખર શું છે સ્તુતિ? તો એની ત્રણ પ્રકારની વર્ણન કરીને, તો આવું જ્યાં ભગવાનને કહ્યું અને શ્રોતાએ સાંભળ્યું, હવે એનાથી આગળ શું છે? ગુરુદેવસિંહ શું કહે છે? અને સાંભળ્યાનું પરિણામ ન આવે તો આમ કેમ બને? શું હોય છે? સાંભળવાનું ફળ શું હોવું જોઈએ? પરણમન. અનુભવ એટલે પરણમન. ફરીથી ખબર નથી તો ઉપકારી એને સંભળાવે છે. અને હંમેશા સાંભળવાનું પરણમન શું હોય, એનું શું હોય? એ રૂપે પરણમન કરવું, સાંભળ્યા પ્રમાણે પરણમન થવું, એ સાંભળ્યાનું ફળ હોવું જોઈએ. વડીલ આપણને કોઈ કે પાણી લાવ, કોઈ કે ત્રણ વાર કે તોય બેઠો રહે, કોઈ પૂછે હું કહું છું સાંભળે તો કે હું સાંભળું છું, પણ પાણી લાવતો તો એ સાંભળ્યું કે ન સાંભળ્યું? તો જીવનમાં એ સાંભળવાનું ફળ પરિણામ છે. અને એ રીતે આપણને કે અજય જ પાનામાં છેલ્લી લાઈન વાંચીએ, સાંભળવું ત્યારે કહેવાય કે એને ભીન પાડ્યું ત્યારે સાંભળવું કહેવાય. મળી ગયું છેલ્લી લાઈન છે, સાંભળવું ત્યારે કહેવાય. ફરીથી કોને આ લાગુ પડે છે? આપણે અહીંયા કેટલા વર્ષોથી સાંભળીએ છીએ, અહીંયા કેટલા વર્ષોથી, અને જૂનામાં કેટલા, અનિલ વિલામાં કેટલા વર્ષોથી, 98થી સાંભળીએ છીએ. સાંભળીએ છીએ કે નથી સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? જીવનમાં બહુ જ જવાબદારી છે. શબ્દોનું ગ્રહણ, જ્ઞાનીની વાણીનું શબ્દનું ગ્રહણ એ તારી ભક્તિ છે, અને એના ભાવનું ગ્રહણ તારી રૂચિ છે. શું થાય છે? એમના પ્રત્યેને બહુમાન ભક્તિથી આપણે જીનવાણીનું, ગુરુવાણીનું શું કરીએ છીએ? શબ્દ ગ્રહણ થાય છે એમના પ્રત્યે બહુમાન ભક્તિથી. પણ જો અંતરંગ રૂચિ હશે તો એના ભાવોનું ગ્રહણ થશે, અને સમ્યક શ્રદ્ધાનું પરિણામન રૂચિના બળે થવાનું છે. શબ્દો કદાચ અલ્પગ્રહણ કર્યા હશે, પણ જો રૂચિ યથાર્થપણે થઈ તો પ્રણમન થયા વગર રહેશે નહીં. તો અહીંયા ભીન જ્યારે પાડ્યું, સાંભળ્યું ક્યારે કહેવાય કે ભીન પાડ્યું ત્યારે. કોને ભીન પાડ્યું? શરીર અને આત્માને. જો એને યથાર્થપણે ભીન પાડ્યા અને તો તેને સાંભળવું એ કહેવામાં એ આવે છે. ચલો ફરીથી આગળ જઈએ. 52માં પાને ફરીથી પહેલી લાઈન વાંચીએ, કે છે, આમ પ્રભુ પોતાના સ્વભાવમાં સમેટે કેમ નહીં. શું ભાઈ સમેટે ખબર હશે? શું સમેટે એટલે શું? સૌને સંકેલવું છે નહી? અહીંયા તો આખો દુનિયાભરનો પથારો કર્યો છે. જીવનમાં વિસ્તાર કરતા વિચાર લેવું, આને સમેટતા આવડશે કે નહીં. કાપડનો વેપારી હોય, તાકો આમ ખોલીને ફેંકે ને, પછી કે હવે મને ન આવડે, તો એને કોઈ નોકરી રાખતા હશે કોઈ? જીવનમાં જેમ વિસ્તાર કરતા આવડે છે, તો એક ક્ષણ માત્રમાં એને સમેટી લેતાનું સામર્થ્ય હોવું જશે, નહીં તો વિસ્તારમાં ફસાઈ જશું આપણે. અહીંયા આખી વાત શું કરે છે? શાસ્ત્રોમાં વિસ્તાર છે, વ્યવહાર કથનોના વિસ્તાર છે, આગમ શૈલીમાં ભેદ પ્રભેદના વિસ્તાર છે. તને હવે સમેટતા આવડવું જોઈએ. તર્કમાં વિસ્તાર છે અને રૂચિમાં સંકેલો છે. તર્કમાં શું હોય છે? બધા વિસ્તારો હોય છે. આગમ શૈલીમાં ભેદ પ્રભેદના શું હોય છે? વિસ્તાર. શક્તિ હોય છે તો એનો કોઈ નિષેધ નથી, પણ એનાથી શું આવડવું જોઈએ? સંકેલતા સમેટતા આવડવું જોઈએ. તો આચાર્ય ગુરુદેવજી એ કહે છે કે જ્યાં વાત આવે છે, હવે એને તારે શું કરવાનું છે? વિસ્તારમાં અટકવું છે કે તારે અંદરમાં સમેટી, સ્વભાવમાં એ સમેટી લેવા જેવું છે? એ વાત કરીને જો એ જ પેરેગ્રાફમાં જ ફરીથી છેલ્લી બે લાઈન જશું. પરને જાણતું જ્ઞાન, એ જ્ઞાન ભીન પાડીને, ભગવાને કહ્યું એ સ્વને જાણવાનું જ્ઞાન એ તત્કાળ યથાર્થપણે કેમ ન કરે. મળે છે શબ્દો? શું આવ્યું છે? પરને જાણતું જ્ઞાન, હવે ત્યાંથી શું કરે છે? ત્યાંથી ભીન પાડીને, જેને હું જાણું છું એ મારું અસ્તિત્વ નથી, જે જણાયે છે કે જે જાણે છે તે હું છું. હું કોણ છું? જે જણાય તે છે કે જે જાણે છે એ. તો એ પરને જાણતું જ્ઞાન ત્યાંથી ભીન પાડીને, જે જણાય એ તત્વ નહીં, જાણનાર તત્વ તે હું છું, એમ કરીને ભગવાને કહ્યું એ સ્વને જાણનારું જ્ઞાન ક્યારે થાય છે? તત્કાળ. તત્કાળ શું કરવું છે? જીનવાણી, ગુરુવાણી સાંભળીને શું કરવું છે? આપણે પેલું વિચારવામાં લેશું, પછી સાચું લાગશે તો આગળ વધશું. એમ જ હોય ને, આપણે કઈ એમને કોઈને હા ન પાડી દે ને, કોઈક વાત કરે એના ઉપર વિચાર કરીએ ને પછી સાચું લાગે તો એટલું નિશ્ચિતતા રાખવી. પોતાના જ્ઞાનના ક્ષોભસમની સામર્થતા ન હોય, વિશ્વાસ એટલો રાખો કે એમાં શબ્દ સોએ સો ટકા યથાર્થપણું છે. મારી સમજણમાં વાર છે, બાકી કથન કરનારમાં કાંઈ ફરક નથી, એમ એનો વિશ્વાસ રાખીને અહીંયા જો પ્રયાસ કરશે તો એને તરતા યથાર્થપણું થયા વગર રહેશે નહીં. હવે એના ઉપરથી ગુરુદેવજી સરસ આ અર્થ લે છે. ફરીથી જેણે યથાર્થ પરિચિત, શબ્દ ક્યાંથી શરૂ થયું છે? આ કેનાર કોણ છે? જેણે સ્વયં પોતે અનુભવ કર્યું છે, અનુભવપૂર્વકની વાત છે. કોઈની કહેલી, કોઈની સાંભળેલી, ક્યાંક વાંચેલી, યાદ રાખેલી અનુમાનનો આ વિષય નથી, આ અનુભવનો છે. અનુભવપૂર્વક અનુભવ કરવા માટેની આ વાત છે. આ કોઈ અનુમાન કે પરોક્ષપણાની માટેની વાત એ નથી. તો જે આ વાત સાંભળે છે એને સાથે કેટલો વિશ્વાસ છે એનો વાત એ 52 પાનાનો છેલ્લો પેરેગ્રાફ, એની પહેલી લાઈન. આ જીવ અજીવ અધિકારમાં જીવ સ્વભાવ અને અજીવ રાગાદી સ્વભાવની ભિન્નતા કહે છે. શું છે? આખે એક સારાંશ આપી દેતો ગુરુદેવસિંહે. આ અત્યારના એને પૂર્વરંગ તરીકે કહેવાય છે, પેલા એને જીવ અજીવ અધિકાર લેવાત. આખી એક ગાથાથી 68 ગાથાને શું કહેવાતું હતું? જીવ અજીવ અધિકાર. હવે 38 ગાથા સુધીમાં એ પૂર્વરંગ કરીને 39 કહેવાય. પણ ભલે જે અધિકાર નામ ફરક નથી, પણ આ આખામાં કોની વાત કરી છે? કે જીવ અજીવ અધિકાર કહીને શું વાત બતાવવું છે? જીવ નો સ્વભાવ એટલે જીવ અને અજીવ એમાં રાગાદી બધા એ કેવા છે? ભિન્નતા છે. એમ જ્યાં કહ્યું, કોણે કહ્યું? જેમણે પરિચિત તત્વનું પરિચિત કર્યું છે, પૂર્ણ જ્ઞાનથી લઈને મુનિ બધા આચાર્ય બધાથી લઈ લેવા, એટલા માટે એમણે કહેલું, ગણધરોએ જીલેલું, આચાર્યોએ રચેલું અને જ્ઞાનીઓએ સમજાય, બધાએ જો કહ્યું. હવે એને જે સાંભળે છે, કોણ સાંભળે છે? જે એટલે કોણ સાંભળે છે? કોને? આપણે. આપણે સાંભળશે, ચલો આપણે સાંભળીએ છીએ. હવે એનો અર્થ શું થયો? એને ગુરુનો વિશ્વાસ છે, શાસ્ત્રનો વિશ્વાસ છે, દેવનો વિશ્વાસ છે. આવી ગયા ત્રણે શબ્દો છે. આ જેના જીવનમાં યથાર્થ દેવ શાસ્ત્ર ગુરુ નથી, એને સાધનાનો ક્યારે પ્રારંભ થવાનો નથી. સત્ય સાચા પામેલા, કેનારા અને ચાલનારા. શું છે? જિનેન્દ્રદેવ કેવા છે? એ પ્રાપ્ત, પૂર્ણતાને પ્રાપ્ત થઈ ગયેલા છે. જીનવાણી કેવી છે? ઘેનારી છે. અને ગુરુ કેવા છે? એ માર્ગે ચાલનારા છે. જ્યાં સુધી આ ત્રણનો યથાર્થપણે નિર્ણય નથી, કોનું સાંભળશો? ક્યાં વિશ્વાસે સાંભળશો? કોઈની વાત સાંભળતા એના ઉપર શું હોવું જોઈએ? એ વિશ્વસનીય હશે તો જ ઉપયોગમાં ટકશે, નહીતર અંદરમાંથી નિષેધ આવશે. કોઈની પણ અજાણ્યાની વાત કરો જેના ઉપર આપણને વિશ્વાસ નથી, કદાચ અવશપણે સાંભળવા બેસવું પડશે, પણ અંદરમાંથી શું આવશે? નિષેધ આવશે, નકાર આવશે. તો પહેલું શું છે? એ જીનવાણી જે એ સાંભળે છે, સાંભળે છે એનો અર્થ છે કે એના એ જેણે લખ્યું છે એ લખનાર આચાર્ય દેવ છે, મુનિરાજ જ્ઞાની, એના ઉપર વિશ્વાસ છે. જે લખ્યું છે એ જીનવાણી ઉપર વિશ્વાસ છે. અને એ જીનવાણી કહે જ એટલે ને આપણે શું કહીએ છીએ? જીનવાણી, જીનવાણી જીનેન્દ્ર દેવની કહેલી છે. આ ત્રણેયનો વિશ્વાસ આવી જાય. એમને સમજો, અમને તમારું તત્વ ગમે છે, પણ અમે જેને માનીએ અમને ચાલુ રાખશું. એ કાર્ય ક્યારેય થવાનું નથી. ક્યાં સુધીનો વિશ્વાસ હોઈ શકે દેવશાસ્ત્ર ગુરુ ઉપરનો? ક્યાં સુધીનો વિશ્વાસ? એક બાજુ કોઈ એમ કહે કે તું એકવાર એનો નિષેધ કર, તને કોઈ પણ લાભ આપશું તને, અને નહીતર તારું આયુષ પૂરું થવાનો કાળ આવશે, શું કરું? મારા કોઈ પણ ઉદય પ્રસંગોની મને ચિંતા નથી, મારે સત્યનો અસ્વીકાર નથી કરવો. કદાચ આયુષ પૂરું થવાનો કાળ આવે તો સ્વીકાર્ય છે, પ્રતિકૂળતાનો સ્વીકાર્ય છે, પણ સતનો હવે અસ્વીકાર મને ગુજરાતીમાં શું કહીએ, પોસાય એવો નથી. સતના અસ્વીકારમાં અનાદિકાળથી પરિભ્રમણ કરું છું. સત કહેનારના મનને સ્વીકાર અને સત સ્વરૂપ આત્માનો મને હવે સ્વીકાર. કદાચ જગત આખું વિરુદ્ધ થઈ જાય, હું એકલો અટૂલો રહી જાઉં, તો પણ સતના સ્વીકારમાંથી અવિશ્વાસને એક ડગલું પણ પાછું ન. એવો જેને દ્રઢપણાનો વિશ્વાસ છે એના માટેનો આ માર્ગ છે. હું મારાને પણ માનું, તમારું સારું લાગે એ નહીં માનું. એ શ્રદ્ધા ક્યારે બે વિષયને ન ગ્રહણ કરીશ. શ્રદ્ધાનો ઝુકાવ, શ્રદ્ધાનું વલણ ઢલણ હંમેશા એક તરફ હોય. શ્રદ્ધા એકાંત ગ્રાહી છે, જ્ઞાન અનેકાંતનું કરતો હોય છે. શ્રદ્ધા કહો, રૂચિ કહો, એ એક તરફમાં હોય છે. તે અહીંયા સુંદર રીતે ગુરુદેવ શીખે છે આપણને કે જ્યાં સાંભળવાની વાત કરી એનો અર્થ થયો કે એને કહેનારા, જ્યાં લખ્યું છે અને એને સમજાવનારે ત્રણેય ઉપર એને વિશ્વાસ થયો છે. અને હવે ત્યાં સુધી એ વિકલ્પ છે, ત્યાં સુધી યથાર્થપણાને એ પામ્યો નથી. અહીંયા તો કહે છે, હવે જો સાંભળવાનું કેવું ફળ છે, સાંભળ્યું અને આમ જ છે. શું પેલું આવ્યું? સાંભળ્યું કોનું આવ્યું કામ? સાંભળ્યું કોનું આવ્યું? કર્ણેન્દ્રીનો. અને હવે આમ જ છે એ શું આવ્યું? પોતાના શ્રદ્ધાનું આવ્યું. આ ક્રમ બને, સિક્વન્સ બને. પેલું શું છે? સાંભળ્યું. એ શું કોનું આવ્યું? કર્ણેન્દ્રીના વિષયની વાત આવી. અને આમ જ વસ્તુ સ્વરૂપ છે એવો જ્યાં અંદરમાં વિશ્વાસ આવે છે એ કોનું પરમન છે? શ્રદ્ધાનું છે. તો આવી જ્યાં શ્રદ્ધા દ્રઢ થઈ છે તો ગુલાટ ખાઈને, શબ્દ શું વાપરો? ગુલાટ ખાઈને. એટલે ફરીથી બે વાત આવી, પેલી સાંભળું, સાંભળ્યા પછી શું થયું? આમ જ છે. જેવું જીનવાણી કહે છે, ગુરુવાણી આપણને સમજાય, એવું જ વસ્તુ સ્વરૂપ છે એવું શું થયું? દ્રઢ વિશ્વાસ. પણ સાથે હજી વિકલ્પ રહી ગયો છે. અને એ સવિકલ્પ દ્વારમાંથી હવે કેવું થઈ જાય છે? નિર્વિકલ્પ. આ એનું નામ ગુલાટ. ગુલાટ તો ખબર હશે ને, એનાથી સાવ જુદું. એમ અહીંયા વિકલ્પ સહિતનું હતું, હવે કેવું થાય છે? વિકલ્પ. ગુલાટ ખાઈને પોતાના અંતર વેગમાં જ્ઞાયકપણે પ્રાપ્ત ન થાય, એ જ્ઞાયકપણે પ્રણતી પ્રગટ ન થાય, જ્ઞાયકના પ્રત્યક્ષ દર્શન ન થાય, એમ કેમ બને? અરે આચાર્યદેવ આપણને વિશ્વાસ આપે છે કે અમે કહીએ છીએ અને તું સાંભળે છે, અને જો રૂચિમાં સ્વીકાર થયો તો તને તારા ચૈતન્ય દેવના પ્રત્યક્ષ દર્શન થયા વગર. પણ શું થાય આપણને એમ લાગે, નહીં થોડું થતું હશે, નહીં થતું હોય, કોઈને થયું ન થયું શું છે? પૂજ્ય ગુરુદેવનું એક પ્રવચન છે નિયમસારનું, 110 નંબરનું, એમાં દ્રષ્ટાંત ગાથામાં છે ને. શેનું દ્રષ્ટાંત છે એમાં? 110 નંબરની ગાથા છે. મેરુ પર્વતની નીચે સોનું છે, પણ એ ત્યાંથી બહાર કઢાઈને ઉપયોગ વ્યાપારમાં કામ થાય એવું સંભવ? એનાથી સુશીત કરવું હતું. આટલું તો દરેકને ખબર છે, મેરુ પર્વત નીચે સોનું પણ ત્યાંથી બહાર કાઢીને વ્યાપારમાં કરી શકીએ એવું? એમ તું નથી, તું અભવી જેવો નથી, તું નિત્ય નિગોદમાંથી બહાર નીકળો છો. તારા કાને સત્ય વાત પડે છે અને તું પ્રણમન કરી શકે એવા અમારા જ્ઞાનમાં આવે છે, તું નિસંગ કેમ ન થતો? અમે તારી પાત્રતા જોઈએ છે કે તારા, તું અભવી જેવો નથી કે નીતિ નિગ, તું તો બહાર નીકળી ચૂક્યો છું અને સત્ય વાત તારે કાને પડે છે, તો અમે તારી પાત્રતા જોઈએ છે કે તું પરમી શકે છે, તો નિસંગ કેમ ન થતો? જેમ તીર્થંકરની વાણી, એને આપણે શું કહીએ ગુજરાતીમાં, શું કહીએ, વાંઝણી ન હોય. ખબર પડે વાંઝણી એનો અર્થ શું છે? એ વાણી ખરે અને કોઈ જીવને સત્યરૂપનું પ્રણમન ન થાય એમ ક્યારેય બને નહીં. વાણી સાંભળે તો એ પાત્ર જીવો ઉત્કૃષ્ટતાએ, કોઈ શ્રાવક હોય મુનિદશા લે, કોઈ મુનિદશામાંથી આગળ વધે તો એ વાંઝણી નહીં. એમ આ વાણી છે તો સાંભળનાર છે તો પાત્ર જીવો પણ છે. આપણી પાત્રતા એમના જ્ઞાનમાં આવી છે તો નિસંગતા કેમ ન થતી? એમ અહીંયા આચાર્યદેવ કહે છે કે આવું જ્યાં અમે તને કહ્યું, તને વિશ્વાસ આવ્યો, તો હવે કેવો શબ્દ વાપરો છે? ગુલાટ ખાઈને પોતાના અંતર વેગમાં, વેગમાં એટલે તીવ્ર પુરુષાર્થ કરીને જ્ઞાયકપણે પ્રાપ્ત ન થાય એમ કેમ બને? જો કેવો વિશ્વાસ તું લાવજે વાણી સાંભળીને? વિકલ્પ નહીં, સાંભળ્યાથી જ્ઞાન નહીં અને વિકલ્પથી જ્ઞાન નહીં. શું શબ્દ છે? આ સાંભળું એટલે મને સમ્યક જ્ઞાન થશે એમ પણ નહીં, એ સંબંધીના હું વિકલ્પ કરું છું એનાથી પણ થશે એમ નહીં, અને વિકલ્પને પણ મારે સ્પર્શ નથી. આ ભેદજ્ઞાન કરાયું આપણને વાણીમાંથી. શું કર્યું? ગુરુ વાણી, જીન વાણી સાંભળી તો શું થશે આપણને? સમ્યક જ્ઞાન થશે એમ નથી. નહીં થાય ને, એનાથી નહીં થાય ને? સાંભળવાથી થશે જ્ઞાન નહી? હજી ડાઉટ છે, હજી હા કેવી કે ના કેવી, શું કે ફરીથી? જીવનમાં શ્રદ્ધાની દ્રઢતામાં ક્યારેય ઢીલાસ લાવીશ નહીં, અને છતાં નિમિત્ત નિમિત્ત સંબંધને ભૂલીશ નહીં. શું છે? બે વાત પેરેલલ સાથે છે. એક દ્રવ્યથી બીજા દ્રવ્યનું અંશ માત્ર પણ ન થાય એ સિદ્ધાંતમાં ક્યારે પણ વિપરીતતા તો નહીં પણ શું નહીં, ઢીલાશ પણ લાવીશ નહીં, અને છતાં નિમિત્ત નૈમિત્તિક સંબંધનો યોગ હોય છે એ પણ ભૂલીશ નહીં. જ્યાં જ્યાં સમ્યક જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યાં દેશના લબ્ધિ નિમિત્ત રૂપે હોય જ છે. પાંચ સમવાયમાં પણ એક નિમિત્ત છે. પાંચ સમવાય છે કે નહીં? સ્વભાવ, પુરુષાર્થ, ભવિતવ્ય, કાળ અને નિમિત્ત. એવી રીતે લબ્ધિમાં પણ છે કે નહીં? દેશના લબ્ધિ. તો એ સહજ યોગ છે, એનો તું નકાર કરીશ નહીં, અને છતાં એનાથી થશે એવો વિપરીત અભિપ્રાય પણ નહીં કરે. તો અહીંયા સાંભળવાથી નહીં થાય, વિકલ્પથી પણ નહીં થાય, અને વિકલ્પને સ્પર્શ નથી એવા તત્વનું ભાન તેને જીવની માન્યતા અને જીવ તત્વનું જ્ઞાન કહેવામાં આવે છે. આવી રીતે બેની ભિન્નતા આચાર્યદેવે પરમાત્માથી લઈને આચાર્યદેવે આપણને કહી છે, અને એનો સ્વીકાર થાય તો જ તત્વનું એ ભાન છે. ચલો આગળ 53 પાને ઉપર પહોંચીએ. પેલો પેરેગ્રાફ જે શરૂ થાય છે એની જ પાછી છેલ્લી 3 લાઈન એ જ પેરેગ્રાફ. વસ્તુ છે તેની સત્તાની સંભાળ કરવી છે કે નહીં? તો રાગ અને પરના સંભાળમાં અસ્થિપણું પામતી માનતો હતો. શું છે? વસ્તુ છે તેની સત્તાની સંભાળ કરવી છે કે નહીં? શું કરવું છે ને? સંભાળ તો લેવું પડશે ને. કોનું? વસ્તુ છે તેની, પરદ્રવ્ય વસ્તુ છે એની. અરે આપણે સંભાળ નહીં લઈએ શરીરની તો બીમાર પડી જશું ને, સિમ્પલ વાત છે. ફરીથી શું સિદ્ધાંત પેલો આપ્યો? વસ્તુની સત્તા એનાથી સ્વયં છે, તું એની સંભાળ શું લેવાનો છો? જે કોઈ જળ ચેતન પદાર્થો છે એ વસ્તુની શું છે? એની પોતાથી સ્વયં સ્વાધીન સત્તા છે, એની સત્તા તું સાચવીશ તો રહેશે એમ ક્યાં છે? અને એ તો રાગ અને પરની સંભાળમાં અન્યાધિકારથી શું છે? અસ્થિપણું માનતો હતો તેને ફેરવને આમ. અનાદિકાળથી પોતે રાગ કરીને માનતો તો હું રાગ કરીને એની વસ્તુને શું કરું છું? સંભાળ લઉં છું તો એ ટકે છે. એ પદાર્થ પણ એના અસ્તિત્વ ગુણને લઈને ટકી રહ્યું છે. બે રીતે એમાં વિચારીએ. કાળથી હોવાપણું અને કેવા હોવાપણું બે ફરક શું છે? એક કેવું છે? કાળથી હોવાપણું. કાળથી હોવાપણામાં કયો ગુણ છે? અસ્તિત્વ. અને કેવું હોવાપણું? તો કે જળ રૂપે. તો એનો વસ્તુ, એનો કોઈ ને કોઈ સ્વભાવ છે, એનું કોઈ ને કોઈ કાર્ય છે. કોઈ પણ પદાર્થનું કાળ અસ્તિત્વ ગુણથી શું લઈએ છે? જે શક્તિના કારણે દ્રવ્યની ક્યારે ઉત્પત્તિ પણ નથી અને વિનાશ પણ નથી. ક્યારેક કોઈ જગ્યાએ શું આવે? વિનાશ નાશ એટલો આવે, પણ એ સાથે સમજી લેવું. ભૂતકાળમાં કોઈ દી એની ઉત્પત્તિ નથી અને ભવિષ્યમાં કોઈ દી એનો ના. એ કઈ અપેક્ષા? એ વાત આવી કાળ અપેક્ષાની. હવે એનું કેવું અસ્તિત્વ છે? કે વસ્તુમાં એનો પોતાનો વસ્તુપણાનો ધર્મ અને એવી પ્રયોજન ભૂતક્રિયા. વસ્તુ તો ગણની વ્યાખ્યા આવે છે ને, કોઈ ને કોઈ પ્રયોજન ભૂત કાર્ય. તો વસ્તુ છે તેમાં એનો સ્વભાવ વસેલો છે. તો કોઈ પણ પદાર્થનું કાળ અપેક્ષા અસ્તિત્વ અને એના સ્વભાવરૂપ અસ્તિત્વ, અને બે એનું પોતાનું સામર્થ્ય છે. એને હું રાખીશ અને કેવા રૂપે રાખીશ એ તારો કોઈ એમાં અધિકાર એ નથી. અને એ વાત કરીને ગુરુદેવસિંહ એના પછીના અધિકાર પેરેગ્રાફમાં કહે છે, એ આપણે વાત થઈ ગયેલી છે. ઋષભદેવ ભગવાન પૂર્વ ભવમાં જુગલમાં હતા ત્યારે એના પૂર્વના જે મંત્રી હતા, જે મુનિ દશામાં આવીને શું કહે છે? આ તમારે સમ્યક્ત્વનો કાળ છે. સમ્યક્ત્વની લબ્ધિ એટલે પ્રાપ્તિનો એ કાળ છે. ક્યારેક એ કેવી વાત હશે? અંદરની યોગ્યતા છે ને બહારમાં એવો યોગ બને કે સામેથી ઉપદેશ આપે એમ જાણે આપણા માટે શું છે? એક કોઈક મહાપુરુષ આપણા માટે એ કહેવા પધાર્યા કે તારી પ્રાપ્તિનો કાળ હવે થઈ ગયો છે. પણ એ આપણને અંદરથી એ વિશ્વાસ ચોંટ લાગવી પડે. સદગુરુના શબ્દરૂપી બાણ હૃદયમાં જો ચોટ લાગશે તો કામ થવાનું છે. શરીરની ચોટ ભૂલસાય છે અને આ હૃદયની ચોટ હશે તો એ આપણને ભૂસાશે નહીં. કે આપણી યોગ્યતા પાત્રતા જોઈને એ કહે છે કે તારા સમ્યક્ત્વ પ્રાપ્તિનો આ શું છે? કાળ છે. સિંહના ભવમાં એ મહાવીર ભગવાનના સિંહના ભવમાં બે મુનિરાજ આવીને આપે છે. ઘણી વાર ગુરુદેવસિંહ આ વિશે શું કહેતા હોય? મુનિરાજની મનુષ્યની ભાષા અને સિંહની એની પોતાની 3 ઇંચની ભાષા. લેંગ્વેજ બેરિયર કે ને, લેંગ્વેજ બેરિયર થયું હશે કે નહીં થયું હોય? ફરીથી જિજ્ઞાસા વૃત્તિ અને રૂચિ છે, ભાષાની અડચણ આવવાની નથી. અરે એ મુનિરાજના ભાવ એક ક્યારેક પણ વિચારણા ન થતા. સિંહની એક સામાન્ય વૃત્તિ કેવી હોય? સામે કોઈ મનુષ્ય આવે તે શું વિચારે? શું વિચારે? આ મારો ખોરાક છે. શું વિચારે સામાન્યની વૃત્તિ? અને આ આખું જોતા એના પાત્રતા તૈયાર થાય છે તો વિચાર જ કેવા આવે છે? એ ઉપદેશ આવે છે, સમજાય ન સમજાય, કંઈક ભાવ ખ્યાલમાં આવે છે, જાતિ સ્મરણ જ્ઞાન થાય, આંખમાંથી આંસુ આવે છે. અરે જો આ સ્થિતિમાં પણ જો પણમન થઈ શકે તો આપણી સ્થિતિમાં કેમ ન થાય? એક વિશ્વાસની અને રૂચિની કમી છે. હું આ કરી શકું છું એવો શું નથી? વિશ્વાસ નથી અને અંતરંગમાં એ રૂચિ નથી. તો એ આખી વાત આપણને કે જો એના પછીના પેરેગ્રાફમાં વાંચીને પૂરું કરીએ ગુરુદેવસિંહ માટે. અહીં ભગવાન કુમકુમાચાર્ય કહે છે, અમૃતચંદ્રાચાર્ય કે અહીં, અહીં એટલે ક્યાં? આ કળશ છે એટલે. ઓલી વાત કોની કરી? જુગલિયાના ઋષભદેવની. એની અહીંયા કહે છે આપણા માટે કોણ? કુમકુમાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય. આવી વાત તને કાને પડે છે અને કાને પડવાના કાળે તને આ સમ્યક દર્શન પામવાનો કાળ છે. કોણ કે છે? કોણ? ગુરુદેવસિંહ એમ કે છે કે આ કળશ એમ સૂચવે છે કે તારા કોનો પ્રાપ્તિનો કાળ છે? ક્યારે? ક્યારે? ના અત્યારના પછી તો હવે એનો કાળ આવવાનો છે. શેનો આવવાનો છે કાળ? નહીં, વ્યાપાર આદિનો કે ભોજ્યને જે છે. અરે આવા એક પરમ સદભાગ્ય સમજીએ કે આચાર્યદેવ કે છે તારી પ્રાપ્તિનો કાળ સત્ય મહાવ્રતના ધારક છે. આચાર્યદેવ સપનામાં પણ અસત્ય, આજ સત્ય ધર્મની વાત છે ને, સપનામાં પણ જેને અસત્ય કહેવાની અનુમોદના ન હોય, મનમાં અનુમોદના ન હોય, સપનમાં ન હોય, એ આચાર્યદેવ કહે છે કે તારી સમ્યક દર્શન પ્રાપ્તિનો એ કાળ છે. તો રાગનું અવલંબન છોડ, વિકલ્પનું અવલંબન છોડ, અને પરનો આશ્રય પણ છોડીને અત્યંત વેગથી તું તારા સ્વભાવની આરાધના કર. એવા સુંદર મંગલ આશીષ ગુરુદેવસિંહે એ આચાર્ય દ્વારા આપણને આપ્યા કે તારી પ્રાપ્તિનો હવે કાળની રાહ જોઈશ. ને આપણે કહીએ ને વાર છે હજી, ગુજરાતી માં કહે છે વાર છે ને, વાર છે ને હજી, વાર 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 છે ને હજી નહી. અરે વાર નથી, વાર તો આવી ગયો છે. કયો છે આજ? કયો વાર છે? વાર તો આવી ગયો છે, આપણે જોતા નથી વાર. તો સુંદર આવી આરાધનાના દિવસોમાં આપણે પણ અંદરની એક પ્રેરણા ઉત્સાહ લઈને સાધનાના માર્ગે આગળ.
19/9/2018 એટલે કે પરમ દિવસે બુધવારે સુગંધ દશમીનો દિવસ હોવાથી જે બહેનોને સુગંધ દશમીનું વ્રત હોય તેઓએ નામ દિલીપભાઈ મેનેજરને અથવા તો ઉષાબેન કોઠારી, પૂર્ણિમાબેન માલિયા, રૂપાબેન બ્રોકર એ કોઈ પણ બહેનોને ખાસ લખાવી દેવા વિનંતી છે. અને સુગંધ દશમીની પૂજા બુધવારે પરમ દિવસે સવારે 10:30 વાગે અત્રે સ્વાધ્યાય બાદ શરૂ થશે. તો જે કોઈ બહેનોના વ્રત હોય તેઓએ નામ લખાવી દેવા વિનંતી છે. તીર્થંકરો જગતના જયવંત ઓમકારનાથ જિનના જયવંત વર્તો જિનના સમો શરણ સૌ જયવંત વર્તો નેતીર્થ ચાર જગમાં જયવંત વર્તો નમો હું તીર્થનાયકને નમો ઓમકારનાદને ઓમકાર સંગર્યુજેને નમો તે કુંદ કુંદને અહો ઉપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો તે ગુરુ કાનનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો તે ગુરુ કાનનો. અસરે સિદ્ધ સને પ્રાપ્ત પુષ્પાદી માયર પરમ ચૌવીથી ઇન્દ્ર ભગવાનનો જય હો. દિવ્ય ધનના દાતાર વિદેહ ક્ષેત્રમાં વિદ્યમાન શ્રીમંદરાદી અજિત વેરે પરમ વિશ્વરમાનજી ઇન્દ્ર ભગવાનનો જય હો. વર્તમાન અવસરપીણી સમયે ધ્રુવધામની ધકતી ધૂણી દખાવનાર શ્રી બાહુબલીમાન ઇન્દ્ર ભગવાનનો જય હો. દિવ્ય ધનના સારભૂત નિત્ય બોધક પરમાગમ સમય સારાદી સમસ્ત જીનવાણી માતનો જય હો. સદેહ વિધિનો પ્રવાસ કરી અંબક્તોની જીનવાણી માતના ભેટના કરાવનાર ભગવાન શ્રી કુમકુંદ આચાર્ય દેવનો જય હો. લાખો કરોડો ભક્તોના તારણહાર અનંત અનંત ઉપકારી શ્રી કહાનગુરુ દેવનો જય હો. જ્ઞાન ધ્યાન વૈરાગ્ય યુક્ત પ્રસમૃતિ ધન્યવતાર પૂજ્ય ભગવતી માતનો જય હો. મુનિ દશાના અપૂર્વ અવસરની ભાવના જાગૃત કરાવનાર પરમ કૃપાળુ દેવનો જય હો. પર્વાદિરાજ પર્યુષણ પર્વનો જય હો. શ્રી પરમિત્રાક્ષ સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હે ઇસ કે લિયે જિન વાણી મા કો વંદના સત બાર હે. બોલો સમસ્ત જિનવાણી માતનો જય હો.